તારીખ 22/4/1998 શ્રી સમયસાર શ્લોક 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 311 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
શ્રી સમયસાર પરમાત્મા જીવ અધિકારનો 13મો કોષ છે. શુદ્ધ નયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે, તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની 15મી ગાથાની સૂચના રૂપે કાવ્ય કહે છે. ફર્સ્ટ લોક કહે છે, શું કહું છે, શુદ્ધનયનો વિષયભૂત આત્મા છે એટલે શુદ્ધાત્મ સ્વરૂપ છે પોતાનું, એનું અવલંબન લઈને જે અનુભવ થાય છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે, તે જ્ઞાનના સ્વસંવેદનનો અનુભવ છે એમ હવે પછીની ગાથામાં સૂત્રકર્તા આચાર્યને પણ કહેવું છે અને ટીકાકાર આચાર્યને પણ કહેવું છે. એ વિષયને અહીંયા ઉપદઘાત રૂપે આ શ્લોકમાં કહે છે. આત્માનુભૂતિ ઇતિ શુદ્ધ નયાત્મિકાયા જ્ઞાનાનુભૂતિ યમેવ કિલેતિ બુદ્ધ્વા આત્માનમ આત્મને નિવેશ્ય સુનિષ્પ્રકંપમ એકોસ્તિ નિત્યમ અવબોધ ઘન સમંતા. શું કહે છે કે આ રીતે જે પૂર્વ કથિત શુદ્ધનય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. 14મી ગાથામાં શુદ્ધ આત્માના અનુભવની વાત કરી કે અબદ્ધ સ્પષ્ટ એવો જે આત્મા છે એ શુદ્ધ નયથી અનુભવ ગોચર થાય છે. શુદ્ધ નય એટલે જે જ્ઞાનનો અંશ, જે જ્ઞાનનો ઉપયોગ પોતાના શુદ્ધાત્માનું અવલંબન લેવાના પ્રયોજનથી વ્યાપારરૂપ હોય છે, પ્રવૃત્તિરૂપ હોય છે એને શુદ્ધ નય કહેવામાં આવે છે. નયનું નામ નયના વિષય ઉપરથી શાસ્ત્રોની અંદર પાડવામાં આવ્યું છે. જે જે નયોનું નામ છે તે નયો કોનું અવલંબન કરે છે એના ઉપર એનું નામ ગોઠવાય છે. કેમ કે નય તો જ્ઞાનનો અંશ છે, શુદ્ધ જ્ઞાન પ્રમાણ શુદ્ધ જ્ઞાનના અંશને નય છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન જે જ્ઞાનનો નય લે છે એને શુદ્ધ નહીં કહે છે. વર્તમાન અવસ્થાને અશુદ્ધિને જાણવાનું જે જ્ઞાનનું પ્રયોજન છે તેને અશુદ્ધ નહીં કહે છે. આત્મામાં શુદ્ધ નહીં પણ નાનાનુભૂતિ કહું તો તો નિશ્ચય વાત છે, ખરેખર એમ જ છે, નિશ્ચય એટલે ખરેખર એમ જ વાત છે. અને જે શુદ્ધાત્મા છે, અબધ સ્પર્શથી ઉભી આત્મા છે, એ તો સામર્થ્ય રૂપે છે, શક્તિ રૂપે છે, પાવર છે, એ તો એમાં અનુભવ નો થાય. અનુભવ વ્યક્તિમાં ને પર્યાયમાં થાય. એમાં થાય અનુભવ વ્યક્તિમાં થાય, અનુભવ શક્તિમાં નો થાય. કેમ કે શક્તિનું રૂપ એવું છે, એ પાવર રૂપે છે. જેમ અગ્નિ છે એની ઝાળ પર્યાયમાં હોય, ચકમકમાં ન હોય, દિવાસળીમાં ઝાળ ન હોય, પછી ઝાળ મોટી છે, નાની છે, લીલી છે, પીળી છે, વાદળી છે, કેસરી છે, એ પછીની વાત છે, પણ એ બધું પર્યાયમાં જ હોય. ચકમકમાં કે દિવાસળીમાં ઝાળે ન હોય ને ઝાળના જે રંગો પણ એના ન હોય, નાનો મોટો પણ ન હોય, કે અમે નાની ઝાળ છે, મોટી ઝાળ છે, કેસરી ઝાળ, પીળી ઝાળ, શક્તિ શક્તિ છે અને વ્યક્તિ વ્યક્તિ છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ બંનેનું સ્વરૂપ જુદું જુદું છે. શક્તિ શક્તિ સ્વરૂપે છે, વ્યક્તિ એટલે પર્યાય વ્યક્તિ સ્વરૂપે છે. એટલે આત્મા જે શુદ્ધાત્મા છે એ શક્તિ રૂપે છે, એમાં અનુભવ નથી થતો. એ વિષય બેનશ્રીએ વચનામૃતમાં ઘણું કરીને 375માં વચનામૃતમાં એ વિષય ખોલ્યો છે. વચનામૃતની બેનશ્રીનું વચનામૃત 374 કે 375 માં શક્તિ છે, શ્રદ્ધાનો વિષય છે. મારામાં કેટલી શક્તિ છે, કેવી શક્તિ છે, એ શ્રદ્ધાનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, ચારિત્રનો વિષય છે, સુશાસનનો વિષય છે, આનંદનો વિષય છે. બધા ગુણનો વિષય તો એ જ છે. કેમ કે બધા ગુણો અવલંબન કોનું કરે છે? શક્તિ સ્વરૂપનું કરે છે. એ મૂળ સ્વરૂપ છે. પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી, તેના જ અવલંબનથી પૂર્ણતા પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનાદિ પરમાનંદની દશા પ્રગટ થાય છે, સાહિક સમ્યક દર્શન પણ પ્રગટ થાય છે. આ અખંડ દ્રવ્યનો આલંબન, તે જ અખંડ એક પરમ પારિણામિક ભાવનો આલંબન, એ સ્વભાવનું આલંબન કયો, પારિણામિક ભાવનું આલંબન કયો, દ્રવ્યનું અવલંબન કયો. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔપશમિક, સાયોપશમિક અને ક્ષાયિક પર્યાયોનું, એટલે વ્યક્ત થતી વિભૂતિઓનું, વૈભવવાળી પર્યાય છે, એનું વેદન હોય છે, પણ આલંબન હોતું નથી, તેના ઉપર જોર હોતું નથી. જોર તો સદાય અખંડ શુદ્ધ દ્રવ્ય પર જ હોય છે. ક્ષાયિક ભાવનો પણ આશ્રય કે આલંબન ન લેવાય, કારણ કે તે તો પર્યાય છે, વિશેષ ભાવ છે. સામાન્યના આશ્રય શુદ્ધ વિશેષ પ્રગટે છે. ધ્રુવના અવલંબને જ નિર્મળ ઉત્પાદ થાય છે. માટે બધું છોડી એક શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે અખંડ પરંપરિણામી ભાવ પ્રત્યે દ્રષ્ટિ કર, તેના ઉપર નિરંતર જોર રાખ, તેના જ તરફ ઉપયોગ વળે તેમ કર. શું કહે છે? આલંબન દ્રવ્યનો હોય છે અને વેદન છે એ વ્યક્ત પર્યાયોનો હોય છે. શું કહ્યું? આ અખંડ દ્રવ્યનું આલંબન તે જ એક પરંપરાની ભાવનું આલંબન. એક જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી પર્યાયો અથવા વિભૂતિઓનું વેદન હોય છે, પણ તેનું આલંબન હોતું નથી. એટલે સ્પષ્ટ કરીએ તો ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ છે પોતાનું પરંપરાણામિક ભાવ રૂપે, તે આલંબનનો વિષય છે, વેદનનો વિષય નથી. કેમ કે શક્તિમાં વેદન હોય. જે વ્યક્ત થતી પર્યાયો છે એ ત્રણ પ્રકારે છે, ઉપશમ, સ્વરૂપશમ અને સાહિક મોક્ષ માર્ગમાં. ત્રણેય પ્રકારની જે પર્યાયો છે એનું વેદન હોય છે, પણ તેનું આલંબન હોતું નથી. એ ચોખ્ખું કર્યું છે બેન્સને, પણ તેનું આલંબન હોતું નથી. પર્યાયનું આલંબન લે તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. વેદન પર્યાયનું હોય પણ આલંબન પર્યાયનું ન હોય. એમ છે, વેદન પર્યાયનું હોય છે પણ આલંબન પર્યાયનું નથી હોતું. અને અને આલંબન દ્રવ્યનું હોય છે પણ વેદન દ્રવ્યનું હોતું નથી. પર્યાય દ્રષ્ટિ થઈ જાય. અત્યારે બધાને પર્યાયનું જ આલંબન છે ને. હું બુદ્ધિ વાળો, હું ક્ષોભક્ષમ વાળો, હું જ્ઞાની થઈ ગયો અજ્ઞાની, હું જ્ઞાની એ થઈ ગયો અજ્ઞાની. જ્ઞાન એવી રીતે પર્યાયનું અવલંબન, કર્મજનિત પર્યાયનું અવલંબન લે તો પરનું જ અવલંબન થઈ ગયું. હું માણસ, હું પુરુષ, હું સ્ત્રી, હું ફલાણો, હું વાણિયો, હું જૈન, હું ગૃહસ્થ, હું ત્યાગી, હું પંડિત, એ બધું થઈ ગયું કર્મજનિત પર્યાયનું અવલંબન. સાહિક ભાવને વિશેષ ભાવ કહેવા પાછળનો આશય શું છે? કેમ કે ત્રિકાળી દ્રવ્ય છે એ સામાન્ય ભાવે છે અને પર્યાય છે તે વિશેષ ભાવે છે. જે શક્તિ છે તે સામાન્ય ભાવે છે અને વ્યક્તિ છે તે વિશેષ ભાવે છે. એટલે એને વિશેષ ભાવ કહે છે, અથવા વિશેષ સ્પેસિફિક પ્રકારનો ભાવ તેને પણ વિશેષ ભાવ કહેવામાં આવે છે. એટલે ક્ષાયિક ભાવને સ્પેસિફાઈ કર્યો ક્ષાયિકપણે, માટે તે વિશેષ ભાવ છે. એ 376 માં એમને સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવ પ્રવચનમાં તો બહુ સરસ એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપેલું કે આવી ભૂલ ન થવી જોઈએ કે પર્યાયનું આલંબન લેવાય જાય, તેમ એવો ભ્રમ પણ ન થવો જોઈએ કે આત્માનુભૂતિ કરી છે માટે આત્માનો અનુભવ થાય છે, ત્રિકાળીમાં અનુભવ થાય છે, એવી પણ ભૂલ થવી ન જોઈએ. જેનું આલંબન તેનું વેદન નહીં અને જેનું વેદન તેનું આલંબન નહીં. એટલે અહીંયા જે કોઈ ખૂબી છે, ટેકનિક છે, એ આ પ્રકારે છે કે વેદન છે એ પર્યાયમાં આવે છે. સ્વસંવેદન જ્યારે પર્યાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે ઘણી અસાધારણ પ્રકારે જ્ઞાનનું સ્વસંવેદન અનુભવ ગોચર થાય છે. એ જ વખતે આત્માનો આનંદ અને અમૃતમય સુધામય શાંતિ પણ અનુભવમાં આવે છે. છતાં પણ એને એનું આલંબન લઈને મુખ્યતા આવે એવું બનતું નથી. કેમ કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, પર્યાય ઉપર નથી. મોક્ષ માર્ગી ધર્માત્માને ઉત્તરો ઉત્તર ઉપરના ગુણસ્થાનમાં આત્મવૈભવ પ્રગટ થતો જાય છે. ચોથા ગુણ સ્થાન, પછી પાંચમા, પછી છઠ્ઠા સાતમામાં. છતાંય દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવાથી એ બધું ગૌણ થઈ જાય છે. જે જે પર્યાયો ઉત્પન્ન થાય એ બધી ગૌણ થઈ જાય, જે જે પર્યાયો ઉત્પન્ન થાય એ બધી ગૌણ થઈ જાય. આવું બને કેમ? કે લક્ષ્ય દ્રવ્ય ઉપર જ હોય છે એટલે બધું ગૌણ થઈ જાય. અટકવાનું કારણ ત્યાં સુધી એવી શ્રદ્ધા રહે ત્યાં સુધી નહીં. જ્યાં સુધી એવી શ્રદ્ધા ચાલુ રહે ત્યાં સુધી એ જીવ ન અટકે. કેમ? કે જેની શ્રદ્ધા છે એની જ જ્ઞાનમાં મુખ્યતા વર્તશે, બીજાની વર્તવાની જ નથી, મુખ્યતા થવાની જ નથી. શ્રદ્ધા ફરી જાય તો હા પર્યાયની મહત્તા આવી જાય તો શ્રદ્ધા પણ ફરી જાય. સ્વીકાર સાચો હતો પણ ફેરફાર પણ સાચો થયો. સ્વીકાર પણ સાચો થયો અને ફેરફાર પણ સાચો થયો. એમ જે હકીકત હોય તો કેવું જ પડે ને.
ફેરફારથી ગભરાવાનું કોઈ કારણ નહીં.
નહીં, ફેરફાર થાય એટલે આખી દશા મિથ્યા જ થઈ ગઈ. એક વાર એવું છે કે માણસ શક્તિ ખોઈ બેસે પછી જરાક તકલીફ પડે છે. એક વખત આપણે મૂડી ખોઈ બેસીએ પછી કમાવવું ઘણું મુશ્કેલ પડે. એમ એક વખત સમ્યકમાંથી મિથ્યાત્મા આવે એટલે શક્તિ ગુમાવી મૂડી ખોઈ બેઠો પછી હા મુશ્કેલી પડે છે. એટલે એવું જોખમ ડાયમ માણસો લેતા નથી, સમજદાર માણસો એવું જોખમ કરતા નથી. શા માટે કરો? વાંધો નહીં, ફરીને આવી જશું. એમ શું કરવા? આગળ શું કરવાનું? બધું પાછળ જવાનો વિકલ્પ જ શું કરવા જોઈએ? ઉત્તર ઉત્તર આગળ જ વધવું જોઈએ ને.
પ્રશ્ન હતાશ નહીં થઈ જવાના કારણ તો પૂછો. હા, પાછા પડવા માટે
ને? બરાબર
છે, ગોતવા માટે નહીં. હે, પાછા પડવા માટે આધાર ગોતવા માટે હતાશ નહીં પડી જવાનું.
ઠીક છે, જાણવાનો વિષય છે. આ રીતે જે પૂર્વ કથિત શુદ્ધનય સ્વરૂપ એવો પોતાના આત્માની અનુભૂતિ છે તે ખરેખર જ્ઞાનની જ અનુભૂતિ છે. તે ખરેખર તો એટલે વાસ્તવિકપણે તો જ્ઞાનની અનુભૂતિ છે. કેમ કે વેદન જ્ઞાનમાં થાય છે, વેદન આત્મામાં થતું નથી. પણ અવલંબનની મુખ્યતાથી આત્માનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. એમ જાણીને, એમ સમજીને તથા આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, એમ જાણીને અવલંબન તો આત્માનું લેવાનું છે. પોતાપણું આત્માપણું આત્મામાં સ્થાપવાનું છે, એક સમયની પર્યાયમાં નહીં. સદા સર્વ તરફ એક જ્ઞાનઘન જ્ઞાનઘન આત્મા છે એમ દેખવો, એટલે પોતામાં એકાકાર થઈને અનુભવ કરવો નિષ્કંપપણે. શું? આત્માથી આત્માનો અનુભવ કરવો. એ પર્યાય પણ આત્મા અને દ્રવ્ય પણ આત્મા. કેમ કે પર્યાય આત્મારૂપ થઈ ત્યાં આત્માના અવલંબને તદાકાર આત્માકાર સ્વરૂપાકાર પર્યાય થઈ ગયો, એટલે આત્મા આત્માનો અનુભવ કર્યો. પછી દ્રવ્ય પર્યાયની ભેદની વાત ન લેવી. અભેદ વિવેકસાથે આત્મા એ આત્માનો અનુભવ કર્યો એમ લેવું. હવે પંદરમી ગાથાનો જે વિષય છે એના ઉપોદઘાત રૂપે આ શ્લોક કહ્યો છે. એની પાછળ પણ આચાર્યશ્રીનો કોઈ ચોક્કસ પ્રકારનો હેતુ રહેલો છે. કે પંદરમી ગાથા છે એ આત્માનુભવ કરવાની વિધિ શું છે એ દર્શાવવાની ગાથા છે. કઈ રીતે કઈ વિધિએ સ્વસંવેદન પ્રગટ કરવું કે જેને આત્માનુભવ કહેવામાં આવે છે, આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે છે, એની રીત સમજાવી છે. એટલા માટે મેં આ વાત કરી છે કે રીતની અંદર જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે છે એ રીત છે. ભ્રાંતિથી જીવને જ્ઞેયનો અનુભવ થાય છે એમ અનુભવાય છે એ ભ્રાંતિગત મિથ્યા અનુભવ, જૂઠો અનુભવ છે. કેમ કે વિસ્તારમાં મને કડવું લાગ્યું, મને ઠંડી ગરમી લાગી, ખરેખર જ્ઞાનને એનો અનુભવ થતો નથી. જ્ઞાનને એ પૂતગળ પર્યાયોનો અનુભવ થતો નથી. શરીરનું ટેમ્પરેચર વધે, તાવ આવે ત્યારે પણ જ્ઞાન ઊંધું થતું નથી. અને ડબલ ન્યુમોનિયાની શરદી લાગી ગઈ હોય ત્યારે પણ જ્ઞાન ઠંડુ થતું નથી. માટે જ્ઞાનમાં ઠંડુ ગરમીનો પ્રવેશ નથી કે અનુભવ નથી.
જેમ છે તેમ જ
જ્ઞાન તો જ્ઞાનને વેદે, એવું જ જ્ઞાનની અંદર સદા સર્વદા અપાર ગોપાળને નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનું જ વેદન હોય છે. નિરંતર બધા આત્મા, પણ જીવનું લક્ષ બીજે હોવાથી અને વિપરીત નિશ્ચય હોવાથી, એટલે કે મને એનો અનુભવ થાય છે, મને ઠંડી લાગે છે, મને કડવું લાગે છે, એવો નિશ્ચય હોવાથી એને પોતાને પોતાનું વેદન છે એ તિરોભૂત થઈ જાય છે. જ્ઞાન વેદન છે એ તિરોભૂત થઈ જાય છે. એવો અનાદિથી તિરોભૂત થયેલું જ્ઞાન વેદન છે એને આવિર્ભૂત કેવી રીતે કરવું એ રીત સમજાવવા માટે આચાર્યશ્રી આ પંદરમી ગાથા કહી છે. અને એ રીત સમજાઈ જાય અનુભવ પદ્ધતિએ, અને જીવ જો પોતાના સ્વરૂપનો અનુભવ કરે, સ્વરૂપ લક્ષે, સ્વરૂપના અવલંબને, તો એ આત્મ સાક્ષાત્કાર ભવભ્રમણનો નાશ કરવાનું કારણ છે. ભવરોગ મટવાનું એક જ કારણ છે. બહુ મોટી વાત છે. બીજી વાત, આ ગાથામાં એવા આત્માનુભવને આચાર દેવે સમસ્ત જૈન શાસન કહ્યું છે. શું કીધું છે? જીર્ણ શાસણમ સર્વમ, ગાથાનું એ પદ છે. પસદી જીર્ણ શાસણમ સર્વમ, પસદી એટલે અનુભવ કરે છે એ જીવ પોતામાં સમસ્ત જીન શાસનનો અનુભવ કરે છે. જે પોતે જીવંત જીન શાસન સ્વરૂપ છે. આમ આચાર દેવે સ્વાનુભવનો મહિમા કર્યો છે. કેટલો મહિમા કર્યો છે? અખંડ જીન શાસન રૂપે એને કહીને મહિમા કર્યો છે. આવી મોટી વાત છે. અખંડ જીન શાસન એને કહીને બહુ મોટી વાત કરી છે. અખંડ નિશ્ચય જીન શાસન એ છે, અને જીવંત જીન શાસન પણ એ છે. જીવંત કહેવાનું કારણ શું છે? તો લોકો શું કહે છે કે ભાઈ આ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા આપણે કરી આવે ને, જો જીન શાસનનો જય જયકાર કર્યો, એમાં મોટા મોટી રથયાત્રા કાઢી, તો જીન શાસનનો જય જયકાર કરીને કાઢી, તો ભગવાનની રથયાત્રા કાઢે છે ને, તો લોકો એને જીન શાસન કહે છે. પણ એ તો અજ્ઞાનીઓ કરે છે. હિન્દુસ્તાનમાં જેટલા જેટલા મંદિરો થયા, જૈન મંદિરો થયા, એ બધા પ્રતિષ્ઠા કરીને થયા કે જીનશાસનનો ફેલાવો છે એમ આપણે કહીએ છીએ. પણ જીવન જીનશાસન તો જ્ઞાની છે, એટલે જ્ઞાનીના આશ્રયે એવા બધા કાર્યો જો થતા હોય તો તે યથાર્થ થાય છે, અને જ્ઞાનીના આશ્રયે ન થતા હોય ત્યાં તે બધા યથાર્થ થતા નથી. કેમ કે ત્યાં ખરેખર જીન શાસન નથી, માટે એમ બહુ મોટી વાત છે. જ્ઞાનીની ઉપસ્થિતિ હોવી તે બહુ મોટી વાત છે, કેમ કે ત્યાં જીન શાસન છે. કુંદરમી ગાથામાં એવી વાત કરી, અને કુંદકુંદ આચાર્ય કરી છે, જો પસંદી અપાણમ અબધ પુઠમ અનણમ અવિશેષમ અપદેશ સંત મધ્યમ પસદી જીણ શાસણમ સર્વમ. જે પુરુષ આત્માને અબધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત અંદર લઈ લેવો, દેખે છે તે અનુભવે છે, તે સર્વ જીન શાસનને દેખે છે, તે આખા જીન શાસનનું એને જ્ઞાન થઈ ગયું. કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યસ્વરૂપ તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવ સ્વરૂપ વાળું છે. જીન શાસન બે પ્રકારે છે, દ્રવ્ય અને ભાવે. શાસ્ત્ર જ્ઞાન છે, શાસ્ત્રોમાં રહેલું જે જ્ઞાન છે, ફેલાવો થયો શાસ્ત્રોનો, સાહિત્યનો, એ દ્રવ્યજીન શાસન છે. અને જે આત્માને ભાવસ્વરૂપ પ્રત્યો સ્વાનુભવથી સ્વસંવેદનથી એ જીવંત જીન શાસન ભાવસ્વરૂપ વાળું છે, એમ બે પ્રકાર છે, દ્રવ્ય અને ભાવે. શું કેવું છે? જે પુરુષ આત્માને દેખે છે, કેવા? શુદ્ધ આત્માને. શુદ્ધ આત્માના પાંચ વિશેષણ લીધા, અબધ સ્પ્રષ્ટાદી શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ આત્માને જે અનુભવે છે, અવલંબે છે, એને આખા જીન શાસનનો અનુભવ કર્યો. અને એ જીન શાસન દ્રવ્ય અને ભાવે બે પ્રકારે છે. આ ગાથા છે આટલું. આમાંથી વિધિ કાઢી છે અમૃતચંદ્રાચાર્ય ટીકાકારે, આમાંથી વિધિ કાઢી છે. હવે જે શ્રુત છે, દ્રવ્ય શ્રુત તો શાસ્ત્રો છે, ભાવસ્વરૂપ છે એ સાધક ધર્માત્માની પર્યાય છે, શ્રુત જ્ઞાનની પર્યાય છે. કે જે શ્રુત જ્ઞાન આત્માનો અનુભવ કરે છે, છતાં એને સર્વજીન શાસન શું કરવા કહ્યું, થોડો વિચારવા જેવો વિષય છે. આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ, કેમ કે ભાવશ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન પોતે જ અલ્પ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન કોઈ કેવળ જ્ઞાન નથી, પણ જે ભાવશ્રુત પ્રગટ થયું તે ભાવશ્રુતમાં કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ. શું થયું? કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ, માટે બહુ મોટી વાત છે. જેના આત્મામાં ભાવસૃત જ્ઞાન પ્રગટ થયું સ્વસંવેદન રૂપ, એ ભાવસૃત જ્ઞાનના ગર્ભમાં કેવળ જ્ઞાન પડ્યું છે, જન્મ આગળ ઉપર થશે, અંદર આવી ગયું એકવાર, આવી મોટી વાત છે. માટે સર્વજી સાથે નહી લબ્ધિ પ્રગટ થઈ ગઈ. ગુરુદેવ એમ કહેતા કે 12 અંગધારી જે ન્યાય કાઢે એ ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢી શકે છે. કેવી વાત છે! 12 અંગમાં તો કોઈ બાકી વાત ન રહે. આચાર્ય દેવે એમ કહીને ભાવસ્વરૂપ જ્ઞાન રૂપ આત્માની ભક્તિ કરી છે. કેમ કે અહીંયા તો ભાવસ્વરૂપને આત્મા કહે છે. અમૃતચંદ્રાચાર્ય ભાવસ્વરૂપને આત્મા કહેવાના છે અને એની મહિમા કહો કે એની ભક્તિ કયો, એ આત્માની ભક્તિ છે. કેમ કે એની અંદર એવું જ્ઞાનની લુપ્તિ અથવા એ ભાવસ્વરૂપ જ્ઞાન આત્મારૂપ છે, આત્માકાર છે, આત્મામાં એકાકાર છે. પછી શું વાંધો? પહેલી વાત જ એ કરે છે કે જે આ અબધો સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એટલે શુદ્ધ આત્મા, એવા 5 ભાવો સ્વરૂપ એટલે 5 ભાવોનું એક સ્વરૂપ, 5 ખંડ નથી અખંડ, એવા આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જીનશાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા છે. પેલું વાક્ય આ લખ્યું, કારણ કે આત્માને અવલંબન લેનારું એક ભાષામાં, બીજી ભાષામાં અનુભવ કરનારું જે શ્રુત જ્ઞાન છે એ પોતે આત્મા છે. હવે અહીંયા શ્રુત જ્ઞાનને પર્યાય નથી કહેતા. દ્રવ્યાનું યોગ પ્રમાણે અથવા દ્રવ્યાનું યોગના સિદ્ધાંત પ્રમાણે શ્રુત જ્ઞાન છે તે જીવના પદાર્થમાં રહેલા અનંત ગુણ માહેના એક ગુણની અધૂરી પર્યાય, એનું નામ શ્રુત જ્ઞાન. ફરીથી આત્મામાં જે અનંત ગુણ છે એમાં જ્ઞાન નામનો એક ગુણ છે, એની એક અધૂરી પર્યાય, એનું નામ શ્રુત જ્ઞાન. આ દ્રવ્યાન યોગના સિદ્ધાંત પ્રમાણે શ્રુત જ્ઞાનનું નિશ્ચિત સ્થાન આવું છે, ચોક્કસ સ્થાન આવું છે. એને સ્પેસિફાઈ કરીએ તો અધ્યાત્મના સિદ્ધાંતમાં શ્રુત જ્ઞાનને આત્મા કહે છે. દ્રવ્યાનુ યુગના સિદ્ધાંત બીજી વાત છે. અધ્યાત્મના સિદ્ધાંતમાં શ્રુત જ્ઞાનને આત્મા કહે છે. કેમ કે શ્રુત જ્ઞાનમાં સ્વસંવેદન છે. બીજી રીતે વાત કરીએ તો એવું જે શ્રુત જ્ઞાન છે એમાં ભાવશ્રુત કહીએ, સ્વસંવેદન કહીએ, એને આત્મજ્ઞાન કહેવાય કે ન કહેવાય? કે એને આત્મજ્ઞાન કહેવાય છે. બરાબર, સ્વાનુભૂતિ થાય એને આત્મજ્ઞાન કહે છે ને, સ્વની અનુભૂતિ. સ્વ એટલે આત્મા, આત્માની અનુભૂતિ. એને આત્મજ્ઞાન કહ્યું શું કરવા? કહ્યું આત્મા એટલે પોતે, આત્મા એટલે પોતે, સ્વ એટલે પોતે. પોતાને પોતાનું વેદન અનુભવન તે સ્વાનુભૂતિ, તે આત્મજ્ઞાન. એટલે જ્ઞાનને પોતાને સ્વયંનું વેદન, તેનું નામ આત્મજ્ઞાન. શબ્દ પ્રમાણે અર્થ કરીએ તો પણ આત્મા એટલે નિજ, નિજનું જ્ઞાન, નિજનું નિજને જ્ઞાન, તે આત્મજ્ઞાન. નિજનું નિજને જ્ઞાન, તે આટલો સહેલો વિષય છે.
શક્તિ નો સ્પર્શ તો અહીંથી થઈ જાય. શક્તિ નો જે સ્પર્શ છે
એમ એવું છે, શક્તિ લક્ષમાં હોય પોતા, પણ સામર્થ સામર્થ સ્વરૂપ જે આત્મા છે પારમ પરિણામી ભાવ રૂપે એ લક્ષમાં હોય તો જ સ્વસંવેદનનો આવિર્ભાવ થાય. લક્ષ પર ને રાગ ઉપર હોય તો કોઈને પણ સ્વસંવેદનનો આવિર્ભાવ ન થાય. આ અધ્યાત્મના સિદ્ધાંતમાં આ વાત છે. દ્રવ્યાન યુગના સિદ્ધાંતની ઉપરવટ જઈને આ વાત કરી છે આચાર્ય દેવે કે શુદ્ધ જ્ઞાન તે પોતે આત્મા જ છે. સંસ્કૃત એવું છે, શુદ્ધ જ્ઞાનસ્ય સ્વયં આત્મત્વાત્, પોતે જ આત્મા હોવાથી, શુદ્ધ જ્ઞાન પોતે જ આત્મા હોવાથી તેની અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. કેમ કે આત્મા ઉપર લક્ષ છે, લક્ષ પર્યાય ઉપર નથી, અનુભવની પર્યાય ઉપર પણ લક્ષ નથી. આ વિશેષ વાત છે. એક બીજી વાત, જ્ઞાન માંથી કોઈ પણ જીવને જ્ઞાન વેદનનો અભાવ કે ત્યાગ થઈ શકતો નથી. એ વાત 17મી 18મી ગાથામાં કરશે, 17-18 ગાથામાં એ વાત કરશે પોતે અમૃતચંદ્રાચાર્ય. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવે છે, અને એમ આવતો હોવા છતાં પણ, અનુભવાતો હોવા છતાં પણ અનુભવાતો નથી, કેમ કે લક્ષ બીજા ઉપર છે. જેમ અત્યારે તમે સાંભળો છો એમાં કોઈનો લક્ષ ફરી ગયો, કોઈનું લક્ષ ફરી ગયું, કોઈ કામ ઉપર ગયું ગયું, ત્યારે આ એકદમ ગેસ ચાલુ રહી ગયો છે ને એના ઉપર રસોઈ મૂકેલી છે, અને રસોઈ કરનાર હતા એ સ્વાધ્યાયમાં બેઠા એને વસું તો ધ્યાન કર્યું, કર્યું ગેસ તો બંધ કરવો જ ભૂલી ગયા છે. લક્ષ જાય છે પહેલા, પછી પ્રવર્તે છે ને બધું કરે બીજી વાત છે, ત્યારે એને સાંભળવાનું બંધ થઈ જાય છે. કાનને તો કઈ આડે ઢાંકણું છે નહીં, કાનને તો આડે કઈ ઢાંકણું છે નહીં તો 24 કલાક ખુલ્લા જ રહે છે, પણ જેટલું લક્ષ હોય એટલું સાંભળે, લક્ષ ન હોય એટલું ન સાંભળે. ન સાંભળે એટલે શું? સાંભળે છતાં ન સાંભળે એનું નામ દુર્લક્ષ. ખબર તો બધી પડે છે કે ભાઈ વાત આમ ચાલતી હતી, પણ એ વખતે શું ચાલ્યું એ સંભળાણું નથી. કેમ કે ઉપયોગ ફરી ગયો, ઉપયોગ એક સાથે બે ને વિષય કરતો નથી. તો એવી રીતે થઈ રહ્યું છે, બધાને સ્વસંવેદન અંદર ચાલતું હોવા છતાં, એટલે અનુભૂતિ સ્વરૂપ જે જ્ઞાન છે એ જ ભગવાન આત્મા છે. 17-18 પ્રમાણે એ શુદ્ધ જ્ઞાન જ આત્મા છે, એ જ ભગવાન આત્મા છે કે જેમાં જ્ઞાન વેદન છે, પણ એ જ્ઞાન વેદન તિરોભૂત છે, ઢંકાઈ ગયેલું છે, માલુમ પડતું નથી, પકડાતું નથી. એનું કારણ કે લક્ષ બીજા ઉપર છે, લક્ષ અન્યથા છે અથવા નિશ્ચય વિરુદ્ધતા છે, નિર્ણય નથી, ઓળખાણ નથી, લક્ષ નથી. આ મોટી ખામી છે, એ ખામી પેલા પૂરવી પડે. અને સ્વરૂપ નિશ્ચયના કાળમાં સ્વરૂપ લક્ષ થવું ઘટે, આત્માની ઓળખાણ થાય પછી જ અનુભવ થાય, એ પેલા કોઈને અનુભવ થાય. માટે લક્ષ થવા માટે સ્વાધ્યાય છે. લક્ષ થવા અને તેનો કયા શાસ્ત્ર સુખદાયી છે એટલા માટે વાત છે. અભેદ અનુભવ વખતે પર્યાય પલટી સમ્યક દર્શન એ ત્યારે ત્રીજું સંકેત
સૌથી પહેલા
ઓળખાણ પરિસ્થિતિ જ નથી, કોઈને થઈ જ નથી ને આત્માની ઓળખાણ. અનુભવ તો ક્યાંથી થાય? આત્માની જ ઓળખાણ નથી થઈ તો અનુભવ તો થાય જ ક્યાંથી? એ તો સવાલ જ નથી. અને ઓળખાણ પ્રત્યક્ષ વગર થાય નહીં. ભૂતકાળના જ્ઞાનીની કોઈ દિવસ ઓળખાણ કોઈને ન થાય. ગમે એટલો એ ભૂતકાળના જ્ઞાનીને ભજતો હોય તો તે 24 કલાક ફોટા સામે વહી રહેતો હોય. વાસ્તવિકતા કઈ નથી. આવી વાત છે. એટલે કૃપાલુજી નું ભજન વારંવાર જાય છે. આ બહુ મહત્વની વાત છે. કારણ કે જ્ઞાની હોવા જોઈએ, હોવા જોઈએ તો પ્રત્યક્ષ થઈને ઓળખાણ થાય ને, બાકી તો કઈ થાય નહીં. મહત્વ આપવાનું દર્શાવવાનું કારણ છે, બહુ મોટું કારણ છે. તે નિશ્ચયથી સમસ્ત જીનજાત જીનશાસનની અનુભવી અનુભૂતિ છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતે જ આત્મા છે. અને ઉમા સ્વામીએ તત્વાર્થ સૂત્રની અંદર એ વાત કરી કે જેટલો વિષય કેવળ જ્ઞાનનો છે એટલો જ વિષય મતિ શ્રુતજ્ઞાનનો છે. જરાય ઓછો નથી. કેવી રીતે? કેવળ જ્ઞાન માં છ દ્રવ્ય જાય ને એક નહીં જાય ને પછી કઈ બાકી રહ્યું? છ દ્રવ્ય એટલે બધું આવી ગયું, કઈ બાકી રહ્યું? શુદ્ધ જ્ઞાન જાય ને ન જાય ને પ્રત્યક્ષ ભલે ન જાય ને પણ પરોક્ષપણે એને જાણીને સ્વીકાર કર્યો કે ન કર્યો? કે કર્યો તો જેને છ દ્રવ્યના સ્વીકાર જ્ઞાનમાં કર્યો એનું જ્ઞાન ને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષ સિવાય વિષયનો વિસ્તારનો કોઈ ફરક રહેતો નથી. કેવળ જ્ઞાન ઘણું વિસ્તારથી જાણે અને શુદ્ધ જ્ઞાનનો વિસ્તાર ઓછો છે એવું નથી. બંનેનો વિષય સરખો છે એવું સૂત્ર લખ્યું છે ઉમા સ્વામીએ. એવું સૂત્ર લખ્યું છે બેનો વિષય એક સરખો છે અને છે છ દ્રવ્ય છે. કેવળ જ્ઞાનનો અને શુદ્ધ જ્ઞાનમાં ફરક એટલો છે કે એના સર્વ ભેદો સહિત કેવળ જ્ઞાન જાણે છે અને શુદ્ધ જ્ઞાન એને અભેદપણે જાણે છે. કેવળ જ્ઞાન ભેદ અભેદ બંનેને પણ જાણે છે, શુદ્ધ જ્ઞાન માત્ર અભેદપણે જાણે છે, બધા ભેદો નથી જાણતા. બસ આટલો જ ફેર છે, આથી વધારે ફેર નથી. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. આજે કૃષ્ણની વાત કરી, હવે આમાં ટીકામાં પોતે કથામાં વાત કરે છે કે જે જ્ઞાનની અનુભૂતિ છે તે જ આત્માની અનુભૂતિ છે. કેમ કે આત્મા લક્ષ્મણ છે. એ વખતે આત્મા લક્ષમાં ન હોય એવા બધાને જ્ઞાનનો અનુભવ છે, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ છે, પણ એને આત્માનો અનુભવ કહેવામાં આવતો નથી. કેમ કે લક્ષમાં પરદ્રવ છે અને રાગ છે, આમ ફરક છે. હવે આ વાત તો જરા મોટલે થઈ. કેવી રીતે? કે આત્માની અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ છે. શું જ્ઞાન? પોતે આત્મા છે, અમે એને આત્મા કહીએ છીએ. આત્મામાં અને એમાં કઈ ફરક નથી. અહીંયા હજી એક પ્રશ્ન છે સૂક્ષ્મ, કે જ્ઞાનની અનુભૂતિ છે એમાં તો એકલો જ્ઞાન ગુણની પર્યાય આવી, એમાં આત્મા ક્યાંથી ઓળખાઈ ગયો? તો કે એક ગુણ ને અનંત ગુણ નો જે જ્ઞાન લક્ષણ થી અખંડ આત્માની ઓળખાણ થાય છે, તે જ્ઞાન લક્ષણ ને અનંત ગુણ નું રૂપ છે. કેવું? અનંત ગુણ નું રૂપ છે, માટે આખો આત્મા ઓળખાય છે. નહીતર એક જ ગુણ નું જ્ઞાન થવું જોઈતું હતું, પણ બધા ગુણો નું જ્ઞાન થઈ જાય છે. અને બધા ગુણોમાં બધું બધું પ્રયોજન નથી. કોઈ છદ્મસ્ત જીવ આત્માના બધા ગુણોને ભેદથી ન જાણી શકે કે સમજી શકે, ભલે બારે બાર અંગ વાંચ્યા હોય. કેમ કે અનંત ગુણો નું જ્ઞાન બાર અંગ થી વધારે છે, બાર અંગમાં પૂરું આવતું નથી. અને આવે તો અનંત રહેતું નથી, આવે તો એ અનંત પણ એનું રહેતું નથી, છતાં પણ અભેદપણે બધા ગુણો નું જ્ઞાન આવી જાય છે. ભેદ થી ન આવે એ કેવું જ્ઞાન ના આવે? આટલી વાત છે. ત્યારે શું કે છે કે આપે એમ કહ્યું કે જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. માન્યો હવે કરવું, એનું જ્ઞાનની અનુભૂતિ કરવી કેવી રીતે, એ કેવી રીતે કરવી? જેમ કે ગુરુદેવે કહ્યું આપણને સ્પષ્ટ ખુલ્લું કે સ્વસંવેદન કરો, એ જ આત્મજ્ઞાન છે, એ જ આત્માનુભવ છે, અનુભૂતિ છે. સ્વસંવેદન કરો, તો સ્વસંવેદન કર્તવ્ય છે ત્યાં સુધી આપણે સમજ્યા. ક્યાં સુધી સમજ્યા? સ્વસંવેદન કર્તવ્ય છે. તો કે સ્વસંવેદન કર્તવ્ય છે, સ્વસંવેદન કેવી રીતે થાય? તો કે અંતર્મુખ થાય ત્યારે થાય. અંતર્મુખ કેવી રીતે થવો? અંતર્મુખ થવું જોઈએ ત્યાં સુધી સમજાઈ જાય છે. કેવી રીતે થવું એ અનુભવ જ્ઞાનનો વિષય છે, એ વ્યાખ્યાનો વિષય નથી. અનુભવ જ્ઞાન સમજવા માટે સામે અનુભવ જોઈએ. શું? અનુભવ જ્ઞાન થવા માટે સામે અનુભવ જોઈએ, તો જ અનુભવ જ્ઞાન થાય, નહીતર ન થાય. અનુભવ જ્ઞાન નો આ નિયમ છે, સિદ્ધાંત છે, કે અનુભવ ને જોયા વગર કોઈ અનુભવ ને સમજી જ શકે નહીં.
જીવન
પરિણામ અનિવાર્ય પરિસ્થિતિ જ આ છે, અનિવાર્ય પરિસ્થિતિ છે. એક દ્રષ્ટાંત લઈએ આ વિશે, જરા વધારે સમજવા જેવો છે, કેમ કે અનુભવ જ્ઞાન નો વિષય છે ને. મોક્ષ ને ઉદાસીનતા કેવી હોય, પ્રયોજન ની તીક્ષ્ણતા કેવી હોય, સંવેગ કેવો હોય, પુરુષાર્થ હોય છે, એનું જ્ઞાન ક્યારે થાય? આ બધું કેવું હોય એનું જ્ઞાન ક્યારે થાય? શાસ્ત્ર વાંચીને થાય કે ન થાય? જાણ દ્રઢ મુમુક્ષુતા જેનામાં પ્રગટ થઈ છે, એવો આગળ વધેલો મુમુક્ષુ નું પરિણામ જોવે ત્યારે નહીં જ્ઞાન થાય. હમણાં આપણે 403 પત્ર માં એ વાત આવી ગઈ. લાવો પુસ્તક આપો. આ શું કરવા? સત્સંગ કરવા યોગ્ય છે એની વાત. કૃપાળુદેવે સિદ્ધાંત લીધો છે અને પાત્રતા આવે ત્યારે એ શું જ આવે છે. પાત્રતા આવે ત્યારે એ શું જ આવે છે. કલ્પના એ આગળ વધવા માંગે એને એ શું જ નથી આવતો. આપણે હમણાં પત્ર નો સ્વાધ્યાય કરી ગયા એમાં એક જ વાક્ય હતો. તમે હાલ જે નિષ્ઠા અંગીકૃત કરી છે એટલે તમને આત્મકલ્યાણની ઈચ્છાને ભાવના થઈ છે. તે નિષ્ઠા તે ભાવના શ્રેય યોગ છે એટલે આત્મકલ્યાણ પ્રાપ્ત થાય તેવી યોગ્ય છે. પણ ક્યારે? કે દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ બીજા ગુણો ઉદાસીનતા સંવેગ પ્રયોજનની દ્રષ્ટિ વગેરે અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈને આત્મસ્થિતિ રૂપ થાય છે. આત્મામાં સ્થિર થવા પણ સુધી પહોંચી જાય છે. કોનો દ્રઢ મુમુક્ષુ હોય એનો સત્સંગ કરે તો એમપીને આજ્ઞા કરી છે. કેમ કે જ્ઞાનીનું પરિણમન અને શરૂઆત વાળા મુમુક્ષુના પરિણમન વચ્ચે છેટું ઘણું છે એટલે એ વાત એને અનુભવમાં અનુભવ એનું અનુભવ જ્ઞાન એને થતું નથી. જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાનીના સત્સંગમાં જાય ને એને સારું લાગે. બહુ સરસ બોલે છે, બહુ સરસ સમજાવે છે, બહુ સરસ કહે છે, એમની વાત બહુ સરસ. તો પરિણમન શું જોવા મળે? સૂક્ષ્મ પરિણમન. જેમ જેમ ઉપર જાઓ તેમ પરિણમન સૂક્ષ્મ છે. કેમ કે સ્વભાવ સૂક્ષ્મ છે ને સ્વભાવનું પરિણમન પણ સૂક્ષ્મ જ હોય અને મુમુક્ષુનું પરિણમન સ્થૂળ છે. એ તાજો જન્મેલો વાછડો ઠેકડા મારે ઠરેલો ન હોય તેની ઉછળકૂદ દેખાય બધી અને એના ઉપરથી એનો અનુભવ જ્ઞાન થાય અને એને એનું પ્રયોજન છે. જેની શરૂઆત થઈ છે એને એનું પ્રયોજન છે. વિભૂમિકામાં એને પ્રવેશ કરવાનો છે અને એનો અનુભવ જ્ઞાન એને એ વખતે થાય છે. આમ સત્સંગનો આ ફાયદો છે. સત્સંગનો આ જે પ્રેક્ટિકલ જ્ઞાનનો ફાયદો છે એ ક્યાંય મળે નહીં સત્સંગ વગર. ગમે એટલા શાસ્ત્ર વાંચે ને ઘરે બેઠો બેઠો એકલો એકલો ન મળે એને ફાયદો ન થાય. શું આવી વાત કરી છે? કેટલો લાભ થાય? કે એની મુમુક્ષુતા વર્ધમાનપણાને પ્રાપ્ત થઈને આત્મસ્થિતિ રૂપ થાય. સ્વરૂપ સ્થિરતા આવે એનું રિઝલ્ટ છે પછી. પણ સત્સંગ કરે મિત્ર ખલાસ. ઘણા એમ કે છે ને શું કરીએ અત્યારે જ્ઞાનીઓ છે ને જ્ઞાની ક્યાંય મળતા નથી, આપણે કરવું શું? તો પણ કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ તને મળે કે ન મળે, દ્રઢ મુમુક્ષુતામાં પ્રાપ્ત થાય તો એનો સત્સંગ કર. તને એ જરૂર છે આજે અત્યારે એમ કેવું છે? આવી બહુ માર્ગદર્શન વાળી વાત કરી છે કૃપાળુદેવે. અહીંયા તો હવે જે મહત્વનો વિષય શરૂ થાય કરે છે કે એ જે જ્ઞાનમાં જ્ઞાનવેદન છે બધાને એ તિરુભૂત થઈ ગયેલું છે. એ આવિર્ભૂત કેવી રીતે થાય? કેમ કે એ જ્ઞાન વેદન છે એના તિરુભૂતપણાને લઈને જે જ્ઞાકાર જ્ઞાન છે એ આવિર્ભૂત વધારે થઈ જાય છે. અને જો જ્ઞાકાર જ્ઞાનને તિરુભૂત કરવામાં આવે તો જ્ઞાન વેદન આવિર્ભૂત થઈ શકે એવી એક ટેકનિક છે એની અંદર વિધિના વિષયમાં. જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એને આવિર્ભૂત કરવું હોય તો જ્ઞાકાર જ્ઞાનને તિરુભૂત કરવું પડે. જ્ઞાકાર જ્ઞાન આવિર્ભૂત હોય તો જ્ઞાન વેદન તિરુભૂત ન થાય. એટલે જ્ઞાકાર જ્ઞાનનું નામ જ્ઞાન વિશેષ આપ્યું છે અને જે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે એનું નામ સામાન્ય જ્ઞાન આપ્યું છે. અહીંયા સામાન્ય ના એમ લખ્યું છે કે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવપૂર્વક જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે પ્રસંવેદનપણે એમ વાત છે. આ જરા વિસ્તારથી આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં